તારીખ 7/19/1991 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 67 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 24.
જોવામાં આવે છે એ પારેવો બીજા જીવોને મારતો હોય માકડાદી જંતુઓને પકડતા તેને પકડવાથી દુઃખ થાય છે એવી ઘણી સંજ્ઞા પ્રથમથી તેના અનુભવમાં રહી છે, તેથી તે નાસી જવાનો પ્રયત્ન કરે છે. જો કેટલા પ્રાણીના દ્રષ્ટાંત આપ્યા છે અંબાલાલભાઈ, માકડને આંખો નથી, એ ત્રણ ઇન્દ્રિય પ્રાણી છે. એને માણસની વાસ આવે છે એટલે કરડવા માટે એના દરમાંથી નીકળે છે, આ ભીંતમાં કે ગમે ત્યાં કોઈ કપડાની ઘડની અંદર સંતાઈ જાય છે ભાઈને લઈને. માણસની વાસ આવે એટલે બહાર નીકળે છે, કરડી જાય છે. કરડીને માણસ જાગી જાય અને એને પકડવા માટે ચપટી ભરે તો એકદમ ઝડપથી ભાગે છે. આ બાજુથી ચપટી ભરો, આ બાજુ ભાગે, આ બાજુ ભરો, આ બાજુ, એને તો આંખ નથી. છતાં પણ ભય સંજ્ઞાથી એટલો ખ્યાલ એને આવે છે. એ ભય સંજ્ઞાથી પ્રથમથી તેના અનુભવમાં આવતા એ નાસી જવાનો પ્રયત્ન કરે છે. તો કરડીને તરત જ ભાગવા માંડે, માકડ તો બધું ભર્યું કે તરત ભાગવા માંડે. એને ખ્યાલ છે મન, વિચાર નથી, મન નથી, પણ હું કહી દઉં મને મારશે એ પ્રકારનું નિર્વિકલ્પ પરિણમન છે. મન હોય તો વિકલ્પ હોય, પણ નિર્વિકલ્પ પરિણમન છે ભાઈ સમજાવ માંડે છે ભાગવા. કંઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કંઈક પ્રાણીમાં સમતાનું, કંઈકમાં વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું, અને કંઈકમાં વિશેષ ભય સંજ્ઞાના, અને કંઈકમાં કામાદી પ્રત્યે અસંગતાના, અને કંઈકની આહારાદી વિશે અધિક અધિક લુબ્ધપણાનું વિશેષ પણ જોવામાં આવે છે. આ બધી જાતના માણસો તો જોવા મળે, કોઈ એવા હોય ઘણા હિંમતવાળા હોય ગમે તે કામ કરે, કોઈ એવા હોય ગમે તેને બસ ખાવાનું મળ્યું એટલે ભગવાન મળ્યા. શું આહારનું લુબ્ધપણો, એ બધું કેમ? એક જ ઘરમાં બે જણા હોય, બે દીકરા હોય, એક દીકરો પરાણે ખવડાવો તો માંડ માંડ ખાય, બીજો એવી રીતે ખાય કે ખૂબ લુબ્ધ હોય એવી રીતે ખાય. એ આદિ ભેદ, એવા પ્રકારનો તફાવત એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યૂન અધિકપણા આદિથી એવા ઓછા વત્તા તીવ્રમંદ પરિણામના કુદરતી પ્રકારને લીધે, તેમજ તે પ્રકૃતિઓ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે. શીખડાયું નથી, કહેવત ગુજરાતીમાં તો કહેવત પડી ગઈ છે કે પુત્રના લક્ષણ પારણામાંથી. નાનો બાળક સૂતો હોય ત્યારથી એને ભાખે ઘણા કે આ કોઈ આવો માણસ થશે, ભવિષ્યમાં આવો કોઈ બહાદુર માણસ થશે, અત્યારથી ડરતો નથી. એવી રીતે એમ જન્મથી સહચારીપણે કેટલાક ભાવો જોવામાં આવે છે, તેથી તેનું કારણ પૂર્વજન્મના સંસ્કારો જ સંભવે છે. કદાપી કહીએ કે ગર્ભમાં વીર્ય રીતના ગુણના યોગથી તે પ્રકારના ગુણો ઉત્પન્ન થાય છે, પણ તેમાં પુનર્જન્મ કારણભૂત નથી તો એમ કહેવું પણ યથાર્થ નથી. જે મા બાપો કામને વિશે વિશેષ પ્રતિવાળા જોવામાં આવે છે તેના પુત્રો પરમ વિતરાગ જેવા બાળપણથી જ જોવામાં આવે છે. વળી જે મા બાપોમાં ક્રોધનું વિશેષ પણ જોવામાં આવે છે તેની સંતતિમાં સમતાનો વિશેષ પણ દ્રષ્ટિગોચર થાય છે. તે શી રીતે થાય? મા બાપના સંસ્કાર કાંઈ પુત્ર લઈ લે છે એવું કાંઈ નથી. મા બાપ ખૂબ વિશિક્ષણ હોય, પુત્ર ઓછી બુદ્ધિવાળો હોય, ગાંડો હોય, અથવા મા બાપ પાગલ હોય, દીકરો કોઈ સુપ્રીમ કોર્ટનો જજ થઈને બેઠો હોય, એવા વિચિત્ર પ્રકારો જોવામાં આવે છે. માટે પૂર્વજન્મના એ સંસ્કાર છે, મા બાપને કારણે એ સંસ્કાર નથી એ સ્પષ્ટ થાય છે. વળી તે વીર્ય રેતના તેવા ગુણો સંભવતા નથી, કેમ કે તે ચેતન નથી, તેમાં ચેતન સંચરે છે, એમાં ચેતન નથી, એ તો પણ ઉદ્ભવ પરમાણુ છે. ચેતન તેમાં સંચરે છે એટલે એમાં ચેતન બહારથી આવીને દેહ ધારણ કરે છે, જેથી કરીને ચેતન વિના કોઈ પણ સ્થળે તેવા ભાવો અનુભવમાં આવતા નથી, માત્ર તે ચેતન આશ્રિત છે, વિભાવ ભાવો છે, ચેતન આશ્રિત છે અને ચૈતન્ય વિભાવ છે, એટલે વિરેરેતના ગુણો નથી, જેથી તેના ન્યૂનાધિકે કરી ક્રોધાદિકનું ન્યૂનાધિક પણ મુખ્યપણે થઈ શકવા યોગ્ય નથી. ચેતનના ઓછા અધિકા પ્રયોગથી ક્રોધાદિનો ન્યૂનાધિક પણ થાય છે, ચૈતન્યના પરિણામના પ્રયોગથી એમાં ફેર પડે છે. ક્રોધી હોય એ શાંત થાય છે, શાંત હોય એ ક્રોધી થાય છે. માણસ એમ પણ કહે છે આ માણસ બદલાઈ ગયો, પહેલા આવો નહોતો હવે આવો છે, એમ કરીને માણસ બદલાઈ ગયો. એનો અર્થ શું કે તેનો તે માણસ છે પણ એના પરિણામ બદલાઈ ગયા છે, પરિણામની પ્રધાનતાથી માણસ બદલાઈ ગયો એમ કહેવામાં આવે છે. તે નથી ભાવમાં, જેથી ગર્ભના વિરેરેતનો ગુણ નહીં પણ ચેતનનો તે ગુણને આશરે છે અને ન્યૂનાધિક પણ તે ચેતનના પૂર્વના અભ્યાસથી જ સંભવે છે, કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. ચેતનનો પૂર્વ પ્રયોગ તથા પ્રકારે હોય તો તે સંસ્કાર વર્તે, જેથી આ દેહાદિ પ્રથમના સંસ્કારોનો અનુભવ થાય છે અને તે સંસ્કારો પૂર્વજન્મને સિદ્ધ કરે છે અને પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહેજે સિદ્ધ થાય છે.
એવું માર્ગદર્શન આવી ગયું કે જીવ જ્યાં જોવે ત્યાં જોવાની દ્રષ્ટિ હોય તો નિત્યતા દેખાઈ જાય,
દેખાય આવે છે. અરે સીધી વાત તો એ છે કે એ ઘરમાં માણસનો જન્મ થાય છે અને એ જ ઘરમાં ત્રી ઇંચ ને ત્યાં ત્રી ઇંચ નો જન્મ થાય છે. અરે જન્મ થાય છે શું, એ તો માનો કોઈ એમ કે ભાઈ અમારે ત્યાં ગાય ભેંસ નથી, પણ આ કીડી મકોડા તો થાય છે કે નહીં ભાઈ, એ તો કોઈ ઘર બાકી નહીં હોય કે જેમાં કીડ મકોડા નહીં થતા હોય, કે કોઈ જીવ જીવાત નહીં થતી હોય, એક ચીજ પડી રહી તો એની અંદર જીવાત થઈ જાય છે, લોટ પડી રહે તો અંદર ધનેડા થઈ જાય છે, અનાજ પડી રહે તો એની અંદર ધનેડા થઈ જાય, ચોખામાં ઈયળ થઈ જાય છે, તો આ જીવ કેમ આમ થયો ને હું કેમ મનુષ્ય થયો, આમ તો વિચાર થઈ શકે એમ છે. જો વિચારમાં નો દ્રષ્ટિકોણ હોય તો આ પણ એક જીવ છે, ઈયળનો પણ એક જીવ છે અને હું પણ એક જીવ છું, આ કેમ ઈયળ અને હું કેમ માણસ, વિચાર કરે તો ખ્યાલ આવે એવું છે કે એને કોઈ પૂર્વજન્મનું એવું કારણ છે કે એ ઈયળ છે, મને કોઈ પૂર્વજન્મનું એવું કારણ છે કે હું મનુષ્ય છું. આ પૂર્વ સંસ્કાર બતાવે છે. પૂર્વનું કારણ કહો કે જીવની નિત્યતા કહો, એક જ વાત છે. બૌદ્ધમાં એ વાત સિદ્ધ નહીં થાય, કોઈ જીવ ત્રી ઇંચ થયો અને કોઈ જીવ મનુષ્ય થયો, બીજી ગતિ તમને નથી દેખાતી પણ આ બે ગતિ તો નજર આવે છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે. તો શા માટે એક જીવ મનુષ્ય ને બીજો જીવ ત્રી ઇંચ, કારણ વગર કાર્યની ઉત્પત્તિ કેવી રીતે સ્વીકારશો, કોઈ વ્યવસ્થા નહીં થાય, કોઈ વ્યવસ્થા નહીં રહે, જગત કોઈ સમાધાન નહીં થાય, વ્યવસ્થા ન રહે તો કાંઈ નહીં, સમાધાન નહીં થાય. કોઈ એક માણસ કે હું પ્રમાણિકપણે જીવું છું અને મને દુઃખ પડે છે, અને જે લોકો અપ્રમાણિત કરે એ લોકોને ખૂબ સાધન સગવડ ને લીલા લે છે, અપ્રમાણિક પ્રમાણે અપ્રમાણિકપણે વર્તનારા જેઓને કઢેલા દૂધ મળે છે ને આને પ્રમાણિકતા અને પાતળી છાશનો યોગ નથી, સમાધાન ક્યાંથી કરશે, કેવી રીતે સમાધાન કરી શકે. જો એને કારણ કાર્યના સમજવાનો શક્તિ ન હોય તો એ સિદ્ધાંતને ન સમજે અને સિદ્ધાંતને કારણ કાર્યના સિદ્ધાંતને ન સમજે એને કોઈ રીતે સમાધાન થાય નહીં, ગુરુદેવ પ્રવચન આપે છે કે ક્રોધાદિક તરતમ્યતા સર્પાદિકની માન પૂર્વજન્મ સંસ્કાર તે જીવ નિત્યતા જાય. ક્રોધાદિ પ્રકૃતિનું અધિક પણ સર્પાદિક જીવોમાં અધિક જણાય છે. નાનો સાપ હોય પણ વીરની ઘણી ઉગ્રતા હોય, હુંફાડા મારીને બીજાને ભય ઉપજાવે, ઉડે એવું જોર કરે, હાલવાને બદલે ઉડતો દેખાય, નહીતર એને પગ નથી કે નીચે જમીનને ઠેસ મારીને ઠેકડો મારે, પણ તો એવું એવું બળ કરે,
હુંફાડા મારે મનુષ્યમાં.
હુંફાળા મારીને બીજાને ભય ઉપજાવે એવા ક્રોધ માન પ્રકૃતિ નું વિશેષપણ છે. તેણે વર્તમાનમાં તો ક્રોધ નો અભ્યાસ કર્યો નથી. સર્પના બચ્ચા જન્મે છે કે તરત જ તેને તેની માતા મારી નાખે છે, છતાં તેમાંથી કોઈ બચ્ચું ખસી જાય છે. તેને વર્તમાનમાં તેના માતા પિતાએ કાંઈ શીખવાડ્યું નથી, પણ પૂર્વજન્મના સંસ્કારથી ક્રોધાદી પ્રકૃતિનું તેને વિશેષપણું થાય છે. એ સર્પિણી હોય છે, નાગિની હોય છે, સર્પિણી હોય છે, એક સાથે ઘણા બચ્ચાને જન્મ આપે, 150 જન્મે એને, ફરતું કુંડાળું કુંડાળામાં એ બધા જન્મે, ફરતું શરીર છે એ મીટી નાખે અને જન્મા પછી તરત એને ખાવા માંડે. એનો ક્રોધ એટલો હોય છે એના બચ્ચાને ખાઈ જાય, બધાને લગભગ ખાઈ જાય, એમાં ખાતા ખાતા કોઈ હરી ગયું એ બચી ગયું, બાકી બધાને ખાઈ જાય, આવી એની પ્રકૃતિ હોય છે. નહીતર 3 ઇંચમાં એના બચ્ચા પ્રત્યે મમતા હોય છે, ગાયને જોઈ શકે, ચકલી ચકલી પણ એના બચ્ચાને ખવડાવે છે. સંગી પ્રાણી છે, સર્પ છે, ચકલી છે, ગાય છે, આની વિચિત્રતા પ્રકૃતિ એવી છે કે એના જ બચ્ચાને ખાઈ જાય. ક્ષત્રિય કુળનું નાનું બાળક હોય છતાં તેની આંખમાં અને પ્રકૃતિમાં માનની મોટાઈ વગેરે સંસ્કાર દેખાય છે. કે છે ને આ ક્ષત્રિય બચ્ચો છે એનામાં એવી પ્રકાર જ હોય, પાછો એ ડરે નહીં જલ્દી, વાનિયા હોય અમથા અમથા ડરે, હવા આવે ત્યાં ડરે, રેકો કાયું લાગે, તેમ ઘણા પ્રકારો જોવાથી પૂર્વજન્મના સંસ્કાર દેખાય છે. લોકોને બહારની સ્થૂળ વસ્તુનો ઘણો પ્રેમ છે, તેથી તેનું જાણ પણ કરવું હોય તો વાર લાગે નહીં, પણ હું કોણ અને ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ ન્યાયથી નિર્ણય કરવાની ગરજ નથી. જગતમાં જાણપણા કરવા માટે દેશ વિદેશ જાય, ચાલો આપણે અમેરિકા જઈએ, ત્યાં જોઈ આવીએ, દેશ વિદેશ જાણપણું કરવા માટે જાય, એમાં પરિશ્રમ પડે, ખર્ચ થાય, બધું છે, હાડ મારી ગમે તેટલી વેઠવા તૈયાર, પોતે કોણ છે ને કેમ આમ મનુષ્ય કેમ થયો એ જાણવાનો ન્યાયની કુતૂહલ નથી થતો, એની ગરજ નથી. તેથી સાચું સમજ્યા વિના અનંતકાળ રખડવાનું ઉજવું છે. ભવનો ભાવ ટળ્યો નથી ત્યાં સુધી નિરાંતે ઊંઘ કેમ આવે, તો આ વાત ઉપાડી છે. ભવનો ભાવ ટળ્યો નથી ત્યાં સુધી નિરાંતે ઊંઘ કેમ આવે, આમ કહે છે. અહીંયા પાત્રતા લીધી છે, પોતાના પોતાનું સ્વરૂપ સમજવાની ગરજ, અને એ ગરજ એટલી કે માથે ભવની તરવાર લટકે છે, ભવનો ભાવ ટાળ્યો નથી તો કેટલા ભાવ થશે, ભવ થશે એનો કોઈ અંદાજ નથી કાઢી શકાતો. એ લટકતી તરવાર હોય એને કેમ ઊંઘાવે એમ કે છે. આ પાત્રતા લીધી, બીજાની હારે હા પાડી દે કે આત્મા હશે, કારણ કે બધા કહે છે, આટલા બધા માને છે, પણ જ્યાં સુધી જાતે યથાર્થ નિર્ણય કર્યો નથી, નિર્ણય નો લીધો યથાર્થ નિર્ણય કર્યો નથી ત્યાં સુધી કોઈ એવો યુક્તિ વાળો મળશે તો તને ઊંધે રસ્તે લઈ જશે, એવો એક યુક્તિને તર્ક આપશે કે તારે માન્યતા પડી જશે. તો પોતાની સત્તા શું, શક્તિ શું, સ્વાધીનતા શું, ત્રિકાળપણું અને પૂર્ણ સ્વાધીન સુખ સ્વરૂપ શું, એવો નિર્ણય કરવાની વિધિ જાણવાનો પ્રયત્ન કર્યા વિના, એવો નિર્ણય કરવાની વિધિ જાણવાનો પ્રયત્ન કર્યા વિના, જો કેવી ભાષા આવી શકે. એ તો એમને નિર્ણય કરી લે છે પુસ્તક વાંચીને કે સાંભળીને, એમ એનો નિર્ણય કરવાની વિધિ જાણવાનો પ્રયત્ન કર્યા વિના, નિર્ણયની પણ વિધિ છે કોઈ ચોક્કસ, એ પ્રકારે પ્રયત્ન કર્યા વિના અને સતની રુચિ વિના પુરુષાર્થ ક્યાંથી કરશે? એ પુરુષાર્થ કેમ કરશે? પુરુષાર્થ કોઈ રીતે ઉપડશે? રુચિ વિના પુરુષાર્થ આવશે ક્યાંથી? અહીં તો નિત્યતા સિદ્ધ કરવી છે. સર્પને વિશે જન્મથી ક્રોધિ પણ દેખાય છે અને કબૂતરને બીજા જીવની હિંસા ન કરવી એવી પ્રકૃતિ જોવામાં આવે છે. ખાટલામાં માકડ પરસેવાના નિમિત્તથી થાય છે, એ સમૂર્છન જીવો છે, ગર્ભજ જીવો નથી પણ સમૂર્છન જીવો છે, એમને વાતાવરણમાં ઉત્પન્ન થઈ જાય છે. અથવા સાગના લાકડામાંથી સહેજે ઉપજે છે, તેને પકડવાની ચેષ્ટા કરીએ તો તે દૂર ખસી જાય, ભય પામે છે, તે ભય સંજ્ઞાનું અધિક પણ એને પૂર્વજન્મના સંસ્કાર છે. પૂર્વજન્મની પ્રકૃતિના સંસ્કાર છે. આવો કોઈ પ્રકાર બનતો છે, પાછળથી આવે ને કોઈ એને મારી દે, એને ખબર નહીં પડે પાછળથી આ વાળ એને કાપતા છે, ઘાસ ખાતું હોય એને વાળ કાપી લે, ઊન ઊન કાઢે છે ને, ખાતો હોય ત્યારે હું ખાધી લઈએ. કોઈ સાસુ વહુને કજિયો થતા ઘાસલે છાંકીને બળે છે, તે માનની ખાતર અનંતી પીડા છે પણ રાડ નાખે, પોતાની જાતે પડે રાડો ન પાડે, કોઈ ન સહન કરી શકે ને પાડે, પણ કોઈ તો એવા હોય છે કે ભલે ગમે તે થાય હું કારો નહીં કરું, મરી જઈશ પણ હું કારો નહીં કરું, રાડ ન નાખે. કોઈને ચાનક ચડે છે ત્યારે ઊંધાઈની ઉગ્રતા કરે છે. વાણિયા ક્ષત્રિય અને બ્રાહ્મણ આદિ જાતિમાં પણ અમુક જાતની પ્રકૃતિના સંસ્કારો જોવામાં આવે છે. તેમ ઘણા ન્યાયથી પૂર્વજન્મની નિત્યતા સિદ્ધ થાય છે. અનેક ન્યાય છે પૂર્વજન્મની નિત્યતા સિદ્ધ કરવા માટે, તો અનેક ન્યાયો છે. ચાનક ચડે એટલે એને સુરાતન ચડે છે, મસ્તી ચડે છે, પોતાને નુકસાન થાય તો એ વિચાર ન કરે, ઊંધા એવી કરે કે ભલે ગમે એટલું નુકસાન થાય પણ આમ તો મારે કરવું, એમ ચાનક ચડે તેને. હે, અમારે ગુજરાતીમાં ચાનક કહે છે, સુરાતન ચડે છે, મસ્તી ચડે છે, સુરાતન છે એ ગુણમાં જાય છે, મસ્તી આત્માની હોય તો ગુણમાં જાય છે અને ક્રોધની હોય તો કે અવગુણની હોય તો અવગુણમાં જાય છે, પણ ચાનક છે એ અવગુણમાં જાય છે. કોઈ જીવને બીજા જીવના દેહ પ્રત્યે ઘણો પ્રેમ જોવામાં આવે છે, વળી કોઈને બીજા પ્રત્યે દ્વેષ વેર રહે છે, અમસ્તો અમસ્તો એનું કાંઈ ન બગડ્યું હોય તો પણ એના પ્રત્યે દ્વેષ કરે, સંતો કોઈને દુઃખી કરતા નથી, ચાર દિવાલ મારીએ છતાં પણ એના પ્રત્યે દ્વેષ કરનારા નીકળે છે, કોઈનું ખરાબ કરવા જતા નથી, કોઈનું ખરાબ કરતા નથી પણ એના પ્રત્યે દ્વેષ કરનારા નીકળે છે. જાતનો કર્મ દેવા જોડાય ને એવા ભાવ થાય છે. બધા પ્રકાર કલેશમાં તો ઘણા વિચિત્રતાના હોય છે, સમાધાન કરવું હોય, પૂર્વ સંસ્કાર જાણીને જગતમાં ઘણા જીવોમાંથી ખાસ એકાદ જીવ સાથે પ્રેમ અને એકાદ જીવ સાથે વેર, એની વિચિત્રતા કેમ દેખાય છે? કારણ વગર તે પણ પૂર્વજન્મના સંસ્કાર છે. શ્રી કૃષ્ણ વાસુદેવ અને તેમના ભાઈ શ્રી બળદેવને ઉત્કૃષ્ટ પ્રેમ હતો. પરસ્પરમાં ભાઈઓને ઉત્કૃષ્ટ પ્રેમ હોય છે, તેમ પૂર્વજન્મના અનેક આવા બળવાન સંસ્કાર પ્રત્યક્ષ દેખાય છે. મિત્ર જ્ઞાની છે, તો બળદેવ અને વાસુદેવમાં બળદેવ તો જ્ઞાની છે. એટલો બધો પ્રેમ હોય છે. આ રામચંદ્રજી બળદેવ હતા, લક્ષ્મણજી વાસુદેવ હતા. એટલો બધો પ્રેમ હોય, જુદા ન રહી શકે. રામચંદ્રજી કે હું જંગલમાં જાઉં તો કે હું આવું, પણ એવું કે મારે તો બાપાનું વચન પાડવું છે, શું કરવા હેરાન થશે? જ્યાં તમે ત્યાં હું, બાકી હું અહીંયા રહી જ ન શકું ને. પાછળ ચાલે એકલા જાય છે, એની પત્નીને મૂકીને એકલા જંગલમાં જાય છે ભાઈની સાથે. અત્યારે ભાઈની સાથે કોણ જંગલમાં જાય? મોટા ભાઈની સાથે તમારું તમે જાણો, તમારું પેલું તમે ભોગવો, અમારે કઈ લેવા દેવા. માટે જીવનું નીતિપણું છે. ઘણા જીવોમાં જન્મથી ડરપોકપણું, કેટલાકમાં નિર્ભયતા, કેટલાકમાં ગંભીરતા, કેટલાકમાં હાસ્ય મશ્કરીની કુતૂહલતા નથી પ્રકૃતિ હોતી. હાસ્યને મશ્કરી કર્યા જ કરે. કેટલાકમાં અસરળતા અંથાંથા ડાલે, કેટલાકમાં સરળતા. એને નુકસાન જતું હોય તો સરળતાથી કહી દે જેવું હોય એવું, ભલે એને નુકસાન જતું હોય, એ પ્રકૃતિગત સરળતા હોય છે. કેટલાકમાં નિર્બળતા, કેટલાકમાં રોગીપણું, કોઈમાં વિશેષ ભય સમજના, આ બધું પૂર્વજન્મના સંસ્કારનું ફળ છે. કોઈ ધર્માત્મા જન્મે તેને કામ વાસના આદિથી વૈરાગ્ય, અસંગતા, સંસારથી અનુત્સાહ અને બાહ્ય પ્રસંગની અરુચિ જોવામાં આવે છે. દેવલોકમાં જાય છે ધર્માત્મા બધા, દેવલોકમાં જાય છે. ડોમ ડોમ સાહેબી હોય છે, એવી અપસરા જેવી સ્ત્રીઓ હોય છે. વૈરાગ વૈરાગ વૈરાગ, એટલો વૈરાગ હોય છે ત્યાં, ફસાતા નથી ત્યાં. ઉલટાના ત્યાંથી ધર્મક્ષેત્રમાં જાય છે, મનુષ્ય ક્ષેત્રમાં આવે, જ્યાં તીર્થંકરો બિરાજતા હોય ત્યાં જાય. બીજા એવા ધર્મ ધર્માત્મા દેવો હોય એની સંઘમાં જાય, ત્યાં સત્સંગ કરે, ત્યાં બધા ભેગા થઈને સત્સંગ કરે, ધર્મ વાર્તા કરે, વૈરાગ્યની વાર્તાઓ કરે. આમાં કઈ ફસાવા જેવું નથી. નંદીશ્વરમાં જાય, અષ્ટાનિકા ચાલે
ચાલે,
દેવો ત્યાં જાય. ત્યાંના દેવલોકનું ક્ષેત્ર છોડીને, જાગ જમાળ છોડીને ત્યાં, ત્યાં તો એકલા પહાડ ને જંગલ ને વન છે, મનુષ્ય નથી ત્યાં. તો આઠમો દીપ છે ને,
આઠમો દીપ,
નદી દીપ ની વાત તો મનુષ્ય નથી ત્યાં. ત્યાં તો એકલા તેરિયન છે ને જંગલો જ છે, અને કૃત્રિમ અકૃત્રિમ ચૈતાલી અકૃત્રિમ કૃત્રિમ, મનુષ્ય નથી. દેવો જાય છે,
જેવો આપણે સાથે ધાર્મિક ચર્ચાઓ કરતા હશે, જીનેન્દ્રની ભક્તિ કર્યા પછી.
હા, ત્યાં પણ ચર્ચાઓ ચાલે, ત્યાં જીનેન્દ્ર ભક્તિ કરે અને તત્વ ચર્ચાઓ પણ કરે, સત્સંગ કરે. જેને જેની રુચિ હોય એની વાત કરે, અને જેને જેની રુચિ હોય એના પરિણામ આવે. આ તો સીધી વાત છે. અને અસંગ તત્વની રુચિ છે અને આત્માની સુખ શાંતિની રુચિ છે, તેની ચર્ચા કરે. કેટલાકને આહારાદીનું ગર્ભેપણું દેખાય છે, એમ વિચિત્રતા જોવામાં આવે છે. કે જીવની નિત્યતા એટલે અનંતકાળથી જીવ શક્તિ ચૈતન્યતાનું નિત્યપણું દેખાય છે. અનંતકાળથી આ શક્તિ અને જીવનું, જીવ અને જીવની શક્તિ નિત્ય છે એમ જોવામાં આવે છે. ઘણા જીવોને આત્માની વાત કાને પડતા ન ગમે અને દ્વેષ જોવામાં આવે છે. આત્માની વાત કરતા રુચિ થઈ જાય, એવી વાતો અમને કઈ સાંભળવી, માથા પર મૂકો, કઈ અમને કઈ રુચિ. વાત કરે ત્યાં હાલવા માંડે, અથવા એવી વાત કરે ત્યાં એને બેસવું રૂચે. અથવા સત્સંગ માટે માણસ નથી બેસતા, સત્સંગ હોય છતાં સત્સંગ થતો હોય તો કેમ નથી બેસતા? કેમ કે એને રૂચતો નથી. રૂચે તો બેસે, ન રૂચે તો બેસે. એમ જોવામાં આવે છે ને કામ ભોગ બંધ ની કથા, સંસારના વિષયાદી પ્રસંગો ની કથા આદિમાં પ્રેમ જોવામાં આવે છે. જયારે એકાદ પાત્ર જીવને ધર્મ ની એક વાત કાને પડતા અંતરમાં પ્રેમ હોશ અને તત્વ ની જિજ્ઞાસા વધી જાય છે. પાત્ર જીવો વાત સાંભળતા એને બહુ ઉછે ઘણો સહકાર આવે છે. આ આત્માની વાત આમ જ છે એમ અંતરમાં સતનું બહુમાન આવે છે, સત્કાર કરે છે. આત્માની વાતનો સત્કાર કરે છે, આદર કરે છે, બહુમાન કરે છે અને ભાવનાથી પોતાના સતને ભાવનાથી ભાવે છે.
એકાદ પાત્ર લખ્યું,
એકાદ પાત્ર
લખ્યું,
હા એકાદ પાત્ર એવું લખ્યું છે. જો ઘણા નથી હોતા આવા એમ કે છે, જયારે એકાદ પાત્ર જોઈને તો આવું બને છે એમ કે છે. એટલે પાત્ર કોક જ હોય છે એમ કેમ. નાની ઉંમરના વૈરાગ્યવંત 9 વર્ષના બાળક પણ જોયા છે. એવંતા સુકુમાર ની વાત છે, કથા હશે. એવંતા સુકુમાર ની વાત છે કે ગૌતમ સ્વામી આહાર લેવા નીકળ્યા છે. એવંતા સુકુમાર રાજકુમાર છે, જેની કાયા અતિ કોમળ છે. મુનિને જતા દેખીને આહારની વેળા સમજીને તે મુનિને આગ્રહ કરે છે, એ મુનિ આહાર લેવા પધારો. જાણે પોતાને માન લાભ થયો હોય એમ માતાને વધામણી આપે છે. માતા હર્ષિત થાય છે, મુનિને કહે છે કે હું તમારી સાથે આવું. તો 9 વર્ષે કેટલો ઉત્કૃષ્ટ ધર્મ પ્રેમ બાળકને 9 વર્ષે એમ કે હું તમારી સાથે આવી નીકળું. મુનિનો આદર એ પૂર્વના બળવાન સંસ્કારની ખાતરી આપે છે. મુનિનો આદર એ પૂર્વના બળવાન સંસ્કારની ખાતરી આપે છે. ઘણા કહે છે કે ધર્મે તો સમાજને બાયલા કરી દીધા, કાંઈ કરવું નહીં, સેવા ક્રિયા કાંઈ કરવું નહીં, ફક્ત એકલો આત્મા આત્મા જ કરીને વાતોડિયા નવરા થઈને વાતો કરવા બેસી ગયા છે, બેઠા છે એમ કહેનાર પોતે પૂર્વે આત્માની વિરાધના કરીને આવે છે. એ આત્માની વિરાધના કરનારા છે. આત્માને ચર્ચા કરનારા પ્રત્યે અકારણપણે દ્વેષ કરે છે, એ આત્માની વિરાધના કરે છે. તે માનતા હોય છે કે પરનું આપણું કર્યું થાય છે, તે માનતા હોય છે કે પરનું આપણું કર્યું થાય છે. આપણે જેમ કરીએ તેમ સંજોગોમાં બને એનો પુરુષાર્થ કરવો જોઈએ. આ તો બધા પુરુષાર્થહીન થઈને બેસી જાય છે. એટલે આત્મા પણ જડ છે એવી તેની માન્યતા છે. તેને કોઈ આત્માની સાચી વાત કહે કે આત્મા અક્રિય છે, તમારામાં આત્મા છે, આત્મા અક્રિય નિર્મળ જ્ઞાતા આત્મા અક્રિય છે અને કરી શકતો નથી એમ કે દ્વેષ આવે. એમ જ્યાં સતની પ્રમાણિક વાત આવે તેનો વિરોધ કરવાની બુદ્ધિ અને સંસ્કાર પ્રત્યે ઘણા સંસાર પ્રત્યે ઘણા પ્રેમની બુદ્ધિ વગેરે કારણો પૂર્વજન્મના સંસ્કારને કરે છે અને તે વડે આત્માનું સળંગપણું નિત્યપણું નક્કી થાય છે. એ રીતે આત્માની નિત્યતા તો સિદ્ધ થવાના થોડો પણ વિચાર કરે તો એને સમજાય એવું છે. ઘર આંગણે આ બધા પ્રકારો બને છે, આ કઈ બાર એને શોધવા કે શીખવા જવું પડે એવું. વળી કોઈ એમ દલીલ કરે કે માતા પિતાના વિરેરેતના ગુણના કારણે એની ઉત્પત્તિ થતી હોય તો અંબાલાલભાઈના અર્થના આધારે પ્રવચન ચાલે છે. પૂર્વજન્મ તેમાં કારણભૂત નથી, આ એક દલીલ છે વિજ્ઞાનની. શું તેનો ઉત્તર એમ છે કે વિર્યરેતના જળ કણોથી જીવની ઉત્પત્તિ સંભવતી નથી, કેમ કે એ જળ છે. એ વીર્યની જાતમાંથી જીવની ઉત્પત્તિ થતી સંભવતી હોય તો જે માતા પિતા કામભોગને વિશે વિશેષ કૃતિવાળા જોવામાં આવે છે એવા પુત્રો વૈરાગ્યવંત બાળપણથી જણાય છે તે કેમ બને, અથવા માતા પિતાની પ્રકૃતિથી વિરુદ્ધ પ્રકૃતિવાળા બાળકો કેમ હોય એમ કે છે. પૂર્વજન્મના બ્રહ્મચર્ય અને વૈરાગ્યના સુસંસ્કારો લઈને તે જીવો આવે છે તે પૂર્વજન્મની ખાતરી આપે છે. તેમજ પૂર્વના આત્મજ્ઞાનના સંસ્કાર સહિત બ્રહ્મચર્યના પ્રેમવાળા પરમ સમતાવંત પુત્રો પણ હોય છે તે પૂર્વના બળવાન સંસ્કાર છે. નાની ઉંમરમાં પણ જેને વૈરાગ અને જ્ઞાન એ બધું ખીલી નીકળે છે તે પૂર્વજન્મના સંસ્કાર દેખાડે છે. શ્રીમદજીનો પોતાનો દ્રષ્ટાંત છે. જે ઉંમરમાં એમને વૈરાગ અને જ્ઞાન હતું એ ઉંમર જોઈએ તો સામાન્ય રીતે એ સંભવતું નથી, એવું અસાધારણ હતું. તે પૂર્વજન્મના સંસ્કારને સિદ્ધ કરે છે. પણ એક જ ગુરુ છે અને અનેક માણસો એનું પ્રવચન સાંભળે છે. નાની ઉંમરના માણસને સીધું બેસી જાય અને ઘણા શાસ્ત્રો વાંચીને પંડિત થઈને વૃદ્ધ થઈને આવ્યો હોય તો એને બેસે
નહીં.
કેમ? એમ
પૂર્વ
સંસ્કાર. ગુરુદેવ બીજી ભાષામાં કહેતા એને આવી સીધી સાદી સરળ વાત કેમ સમજાતી નથી કે એને પોતાના જ્ઞાનમાં ઊંધા સંસ્કારના લાકડા ખસેલા છે. એમ કે ઊંધા લાકડા નાખેલા છે. શેના? સંસ્કારના લાકડા. ભારે લાકડા હોય જલ્દી ખસેડા ખસે નહીં એવી ભાષા હોય. શ્રીમદજી પણ કહે છે કે અમે પૂર્વજન્મના આત્મજ્ઞાનની સત સ્વરૂપની આરાધનાનું બળ લઈને આવ્યા છીએ અને એક ભાવ પછી આત્માની પૂર્ણ શુદ્ધ પવિત્ર દશા પ્રગટ કરશું. જુઓ, આ એક ભાવ તારીનો અનુમોદન કર્યું છે કે એક ભાવ પછી અમે આત્માની પૂર્ણ શુદ્ધ પવિત્ર દશા પ્રગટ કરશું. એ ભણકાર નાની ઉંમરમાં ક્યાંથી આવ્યા? એ ભણકાર મોક્ષના ભણકાર નાની ઉંમરમાં ક્યાંથી આવ્યા? આ ફણકાર તો એમને આવ્યા છે. ગુરુદેવ એનું મુદના કરે છે. એ વાત જો આમ કે છે, હું એનો નિષેધ કરતો નથી. એમ કે 16મી વર્ષે કહ્યું કે હું સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપી આત્મા છું. લોકોમાં કહેવત છે કે થોડે કેળા પાયકા. આ એક લોકોમાં કહેવત છે, થોડે કેળા પાયકા. એટલે શું કે થોરને તો ફળ થાય ને, અને એમાંથી તો દૂધ નીકળે ઝેરી. એમાં કેળા ક્યાંથી હોય? એમ કે મા બાપ તો આવા ઠેકાણા વગર ના છે ને, દીકરો ક્યાંથી આવો સંસ્કાર વાળો? એમ માતા પિતા સાધારણ હોય એટલે ગરીબ અને નીચકુળ જેવો યોગ હોય, છતાં કોઈ પુત્ર કે પુત્ર નાનપણથી મહાપવિત્ર સુસંસ્કાર વાળા દેખાય છે. તેમાં પણ ચોભંગી સમજવી. માતા પિતા ખાનદાન ઉત્તમપુર ના હોય અને પુત્રો વ્યભિચારી અને નીચ કાર્ય પ્રસંગમાં વર્તતા જણાય. સારા માતા પિતાના સારા પુત્રો પણ હોય. માતા પિતા દુષ્ટ હોય અને પુત્રો સારા ગુણોના ધારક હોય, અને દુષ્ટ માતા પિતાના દુષ્ટ પુત્રો પણ પાકે. એમ ચારે પ્રકાર બને છે. એ તો સીધું છે કે ચારે પ્રકાર આવા તો પ્રગટ જોવામાં આવે છે. ભગવાન ગૌતમ સ્વામી રહ્યો, પૂર્વ સંસ્કાર તો વેદાંતના લઈને આવ્યા છે અને વર્તમાન ભાવમાં પણ વેદાંતનો ઘણો આરાધન કર્યો છે, પણ એના કરતા બળવાન સંસ્કાર નાખ્યા હશે કોઈ? જે સંસ્કાર એમને બે જાતના વિરુદ્ધ સંસ્કાર છે પીડ્યા. ભગવાનની વાણી જેવી સાંભળી એ ભેગું વિચાર પ્રબંધ નહીં. માનસ્તમ પાસે તો શું છે કે પોતે નાની છે અને પોતે મોટા ગુરુ છે એ અભિમાન નથી. એટલે કે ભગવાનની વાણીને સ્થાન પામવાની જગ્યા છે. નહીતર તો માન એટલું લઈને ચડ્યું હતું તો મોટા જબરદસ્ત વિદ્વાન હતા, હજારો શિષ્યના ગુરુ હતા, એને તો વાણી સ્પર્શે જ નહીં. પણ માનસ્તમ પાસે આવતા એટલે યોગ્યતા ફરી ગઈ અને ભગવાનની વાણી સાંભળી એટલે યોગ્યતામાં પરિણમી જ ગઈ. વાણી ઘણા હતા અંદર પરિણમી ગઈ નહીં, સાધુ દશા સુધી પહોંચી ગયા. ગણગર પદે બિરાજમાન છે. જૂના બધા પડાવ્યા અને અન્ય મતમાંથી નવા આવેલા ને ગણગર પદ મળ્યું. હે, મિથ્યા ગ્રહિત મિથ્યાત લઈને આવ્યા હતા. કેવું? ગ્રહિત મિથ્યાત લઈને આવ્યા હતા. અન્ય મતમાંથી આવ્યા અને ભગવાનના મુખ્ય શિષ્ય એ થયા, બાકી બધા વાયા રહી ગયા. આવું બી
દિગંબર
ને શું થાય? દિગંબર આ તો અન્ય મત માંથી આવે છે. એની મતિ નથી, આત્મા કોઈ એની મતિ નથી, ને આત્મા કોઈ દિગંબર
નથી.
આત્મા અન્ય મતિ ને દિગંબર તો નથી, પણ આત્મા કોઈ ગ્રહસ્થી કે સાધુ નથી. ગ્રહસ્થી નથી ને ત્યાગી એ નથી. આત્મા તો આત્મા છે. પોતાને ગ્રહસ્થી માને એ મિથ્યા દ્રષ્ટિ, અને ત્યાગી માને એ પણ મિથ્યા દ્રષ્ટિ. એ દ્રષ્ટિ ખોટી છે.
ગુરુદેવજી તો કમાલ કરી દીધું આવી વાતો આપણે.
પણ અહીં તો પરમ પવિત્ર વિતરાગ પુત્ર રત્ન કેમ પાકે છે તેનો દ્રષ્ટાંત અતિમુક્ત મુનિનો છે. તેમની ઉંમર 9 વર્ષની છે. મુનિને જોયા અને અંતરમાં કઈ કઈ અપૂર્વ ભાવની ઉર્મી ઉસકે છે. પછી એવંતા સુકુમાર નું નામ અતિમુક્ત મુનિ રાખ્યું છે. અતિમુક્ત મુનિ નું દ્રષ્ટાંત છે. 9 વર્ષની ઉંમરે ભાવની ઉર્મી ઉસકે છે. મુનિને આમંત્રણ કરી પ્રેમપૂર્વક ઘેર આહાર લેવા તેડી લાવે છે. આહાર લીધે થયા પછી તેઓ માતા પાસેથી રજા માગે છે. માતા પાસે તેના ઊંડા ગંભીર પ્રશ્નોથી વિચારમાં પાડે છે. માતાના પ્રશ્નોના ઉત્તરમાં કહે છે કે હું પૂર્વે હતો, પણ ક્યાં ભાવમાં કોણ હતો તેની મને ખબર નથી. મારે હવે ભાવભ્રમણ ન હોય, અથવા મારે હવે ભાવભ્રમણ કરવું નથી. ભાવના કારણો મેં સેવા તે હું જાણું છું. અત્યાર સુધી જે ભાવના કારણો સેવા તે હું જાણું છું. પૂર્વ ભવે પુણ્ય પાપના કારણો સેવા છે, તેના કારણે આ ભાવ કરવો પડ્યો છે. હું નથી જાણતો કે આ દેહની સ્થિતિ ક્યારે અને કયા ક્ષેત્રે છૂટશે. એટલે ભાન છે કે આત્મા દેહ નિત્ય છે. હું જાણું છું કે આત્મા અસંયોગી સ્વાધીન તત્વ છે. તેને વિનાશી પદાર્થનો સંગ ન જોઈએ. પોતાને પરભાવથી અને ભાવથી મુક્ત થવાની, એટલે સ્વતત્વમાં ફરવાની ઝંખના લાગી છે. માતા મને રજા આપો તો હું મુનિ સાથે જાઉં. માતા મને રજા આપો તો હું મુનિ સાથે જાઉં. આમ એ પોતાની માતા પાસે રજા માગે છે. આવા પરપ્રસંગને પરપ્રસંગ આત્મા પરપ્રસંગ વિનાનો અને રાગ વિનાનો છે. નિર્મળ શાંત છે. એવું અંતરમાં ઊંડું ઊંડું મનન ક્યાંથી આવ્યું કે જેથી બાળ વયમાં આત્મજ્ઞાન દશા પ્રાપ્ત કરી અને પછી કેવળ જ્ઞાન પામ્યા કે જીવની નિત્યતા છે એમ જણાવે. પછી કથામાં એ વાત આવતી છે. મને દિશા અંગીકાર કરી અને સ્વરૂપની આરાધના કરીને કેવળ જ્ઞાન. વળી કોઈ માતા પિતા ક્રોધી હોય છે તો તેનો પુત્ર બહુ સંતાવાળો દેખાય છે, તો સમજો કે તે આત્માના ગુણો પૂર્વે લઈને આવ્યા. તે આત્માના પૂર્વે ગુણો લઈને આવ્યો છે. ક્યાંયથી આવેલો આત્મા માતાના ઉદરમાં 8-9 માસ રહે છે, તેથી તેની ઉત્પત્તિ થઈ નથી. પણ જળ પૂતગળોનો સંગ્રહ થઈને દેહપિંડ બને છે. તેના નિમિત્તે જીવ દેહધારી કહેવામાં આવે છે. ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ મમતા તે દોષ અને સમતા દયા શાંતિ ક્ષમા આનંદ વગેરે ગુણ ચૈતન્ય અવસ્થામાં જણાય છે. પણ જળ રૂપી અજી પદાર્થમાં તો તેવા ગુણ દોષ દેખાતા નથી. દેહ દેવલમાં ભગવાન આત્મા પોતાના પૂર્વભવના સંસ્કાર લઈને આવ્યો છે. જળ પદાર્થ કોઈ સાથે ગજિયો કરી શકે નહીં. જળ કોઈની સાથે ગજિયો કરતો નથી. તો પછી એનામાં ક્ષમતા ખરી કે નહીં? કે એનામાં ક્રોધે નથી ને ક્ષમતા એ નથી. શ્વાન પણ પોતાના માલિકના ઘરની રક્ષા કરવામાં કોઈ વાર ક્રોધ કરે તો કોઈ વાર ક્ષમા ભરે છે. એમ જેમાં ક્રોધ થાય છે તેમાં ક્ષમા પણ કરી શકાય છે. એ ક્રોધ માન માયા લોભ રાગ વિકાર તો પરમાર્થે ચેતનનો સ્વભાવ નથી, પણ પ્રકૃતિના નિમિત્તે ભૂલ થવાથી રાગદ્વેષ રૂપ અશુદ્ધતા દેખાય છે, તથા મનની વાસના રાગદ્વેષ જણાય છે. તેને મોહી જીવો પોતાની ક્રિયા માને છે અને તેમાં ભ્રમરૂપ થઈને ભૂલ કરે છે. લોકોની તે સ્થૂળ દ્રષ્ટિ છે. જેમ ભેંસ ખીલાવડે સાંકળથી બાંધેલી છે, તે ખીલાના નિમિત્તે છૂટવા માટે ખેંચતાણની ચેષ્ટા કરે છે. સ્થૂળ દ્રષ્ટિવાળાઓને ભેંસની ચેષ્ટા જોઈને ભેંસની ક્રિયા કેવી બળવાન છે એમ માને છે. ખરી રીતે ખીલો સ્થિર છે અને અક્રિય છે. લોકો સક્રિત જે જળની ક્રિયા છે તે પ્રત્યે જીવે છે, પણ આત્મા ત્રિકાળ અક્રિય છે, પરની ક્રિયાથી રહી છે અને જોતા નથી. આ દ્રષ્ટાંતો ગુરુદેવ વાદનવા. લોકોને બહારનું જોર દેખાય છે, ખીલાનું જોર દેખાતો નથી. એમ પૂતગળની ક્રિયા દેખાય છે, પણ આત્માની શાંતિ વાળાને શાંતિ રાખવામાં કેટલું બળ જોઈએ એ બળ દેખાતો નથી. મન માની દેહ ની ક્રિયા પુણ્ય પાપ રાગ દ્વેષ ઉપાધિ સંયોગ છે, તેના લક્ષે બાહ્ય દ્રષ્ટિ જીવો જુએ છે. આત્મા જ્ઞાન ઘન શુદ્ધ સ્વભાવે છે, અવિનાશી જ્ઞાતા દ્રષ્ટા પવિત્ર સાક્ષી સ્વરૂપ જ્ઞાયક તત્વ છે. તેના ગુણમાં અને જળ પ્રકૃતિના ગુણમાં જે જુદાય છે તે સ્પષ્ટ જાણવાથી યથાર્થ વસ્તુ તત્વનું નિત્યપણું અસંયોગીપણું અસ્પષ્ટપણું જણાય છે. આત્મા સહજ શાંત સ્વરૂપ છે, તેમાં કોઈ વાર ક્ષમા તો કોઈ વાર ક્રોધ, કોઈ વાર સત્ય તો કોઈ વાર અસત્ય બોલવાના ભાવ જણાય છે. એમ ક્ષણે ક્ષણે પ્રકૃતિના નિમિત્તે ગુણ દોષના વિકલ્પ ઈચ્છા અનિચ્છા રૂપે મનની પ્રવૃત્તિનું સંક્રમણ જણાય છે. તેનો વિચાર કરી જોશો તો તું બધાને જાણનારો ચૈતન્ય જીવ એ બધા વિકલ્પોથી જુદો. આ નારકીમાં દુઃખથી જુદો પડે છે, તેને ભૂલીને પરને ઈષ્ટ અનિષ્ટ રૂપે માને છે. વળી ક્રોધ ઘટાડીને ક્ષમા થઈ શકે છે. જળ વસ્તુમાં તેમ થવું સંભવતું નથી. તેમ વીર્ય એટલે રેત જળરૂપી પદાર્થોમાં જીવના ગુણ દોષ ક્રોધ માન માયા લોભ અને દયા શાંતિ ક્ષમતા દેખાતા નથી. માટે રેત જળ વીર્યમાંથી ચેતનની અને ચેતનના ગુણ દોષોની ઉત્પત્તિ સંભવતી નથી. નાના 8 વર્ષના બાળકમાં ઘણા દુર્ગુણ દેખાય છે. કોઈ તો કોઈને નાનપણથી દુર્ગુણ હોય છે, ભલે કોઈ અન્ય બાળકમાં શાંતિ અને વૈરાગ્ય દેખાય છે. ધ્રુવજી બાળક હતા, હજી બીજો ભોગ કરવાનો હોય તો તારા જેવી જનેતાના ઉદરમાં અવતાર ધારણ કરીએ અને તારા સ્તનનું પૈપાન કરીએ. પરંતુ એ માતા, અમને હવે બીજો ભોગ ધારણ કરવાનો ભાવ નથી, અમે તો મુક્તિ લઈ જવાના છીએ. વિકલ્પ નથી એમ સદગુણી સંસ્કાર ઘણામાં જોવામાં આવે છે. 21 વર્ષે બ્રહ્મચર્ય સજોડે લેનારા પણ હોય છે અને ઘણા 60 વર્ષે વિષયકામ ભોગની ઈચ્છા રાખનારા હોય છે. એક ગ્રંથકાર ધર્માત્મા લખે છે કે જીવ 9 વાળે વિશુદ્ધ બ્રહ્મચર્યનો દ્રઢ નિર્ણય કરે છે કે મારે જીવન પર્યંત મનવચન કાયાથી સ્ત્રી સંઘનું ચિંતવન ન કરવું, ચિંતવન પણ ન કરવું, તેવો પુરુષાર્થ ટકાવી રાખે છે. છતાં બીજી જ ક્ષણે સ્ત્રી નિમિત્તના વિકલ્પની વૃત્તિ ઉભરે છે. એ બતાવી આપે છે કે પૂર્વજન્મના બળવાન સંસ્કાર છે. આ વાત એમને શ્રીમદજીએ પોતે ધર્માત્માની વાત લખી છે ને, એ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પુત્રમાં એમને આ વાત લખી છે. એક માણસ નિર્ણય કરે છે અને પ્રતિજ્ઞા લે છે અને બીજી ક્ષણે એને અબ્રહ્મચર્યનો વિકલ્પ આવે છે, એ શું બતાવે છે? એની પૂર્વજન્મના સંસ્કાર છે એમ બતાવે છે. આ વાત છે ને, આ પેરોગ્રાફ આખો પેરોગ્રાફ નથી લખ્યો, આખો પેરોગ્રાફ નથી લખ્યો. પરમાત્મા થી જન્મ નથી લીધો એમ ને, વિષય કામ ભોગ
નહીં કરનારા હોય છે. પછી
એક ગ્રંથકાર ધર્માત્મા લખે છે, શ્રીમદજી પોતે પત્ર લખે છે, એ બતાવે પોતે પૂર્વજન્મ ને સિદ્ધ કરે છે ને. સુખરામ સૂર્યરામ ના પત્ર માં ક્યાં એ વાત આવે છે? એ બતાવી આપે છે કે પૂર્વજન્મ ના બળવાન સંસ્કાર પૂર્વ પ્રારબ્ધ ના કર્મ ના યોગ્ય છે, તે વર્તમાન નો દોષ નથી. તે સંસ્કાર દોષ નો રાગ નો ત્યાગ કરીને નિમિત્ત થી અસંગ થઈ શકાય છે. પૂર્વ ભવે જ્ઞાન ના વિરાધક થયેલા ઘણા જીવોને ક્યાંથી સારું થઈ, પૂર્વભવે જ્ઞાનના વિરાધક થયેલા ઘણા જીવોને વર્તમાનમાં ધર્મની સત્યની વાત સાંભળવી ગમતી નથી અને નિંદા કરે છે. અંદરમાં તેને લાખ વાત સાચી કહેવામાં આવે છતાં ન બેસે અને સતનો અનાદર કરે. અને કોઈ કોઈ જીવને સાચી વાત કરતો જ અંતરમાં બેસી જાય છે અને તેનો બહુમાન પણ કરે છે અને સ્વપ્નો વિવેક વિનય ક્ષણમાં જાગૃત કરે છે. નવો જીવ આવે અને એનો ઉત્સાહ દેખાય તો ગુરુદેવને પણ એના પ્રત્યે વિશેષ ભાવ થતો હતો. આ નવો આવ્યો છે ને આટલું બધું એને પ્રેમ આવ્યો નથી, કોઈ સંસ્કારી લાગે છે. બાળકમાં હોય તો પણ ગુરુજી વિશેષ કલ્યાણ કરે. આ રીતે ઘણા પ્રકારે આ પૂર્વ સંસ્કારના ફળ છે. દેહાદી પુણ્ય પાપના સંયોગ તો આત્માનું કાર્ય નથી પણ પૂર્વજન્મની વાસનાનું ફળ છે. હુન્નર કરે હજાર, ભાગ્ય વિનને મળે થોડી, આ પણ કહેવત છે ગુજરાતીમાં. ખાનદાન પૈસાવાળાના પુત્રોને ભીખ માગવી પડે છે અને રાખા ભિખારી ધનવાન અને કરોડપતિ થઈ જાય છે. એ ઉપરથી પૂર્વકર્મ અને જીવની નીચતા સહેજે થાય છે. સાસ દેવાદિ દેવ શ્રી મંદર